એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા શબ્દની એમ કે ઊંડી સમજ મેળવવાના છીએ જે આપણે રોજબરોજ સાંભળીએ છીએ, માર્કેટિંગ.
હા, માર્કેટિંગ.
શું યાદ આવે આ શબ્દ સાંભળીને? કદાચ ટીવી પર જોરશોરથી બૂમો પાડતી જાહેરાતો.
હા, મોટાભાગે એ જ. અથવા પેલું બાય વન ગેટ વન ફ્રી.
બરાબર, લાલચ આપતા બોર્ડ. પણ શું માર્કેટિંગ ખરેખર આટલું જ છે? મને લાગે છે કે એનાથી વધારે છે.
ચોક્કસ, મોટાભાગે લોકોના મનમાં માર્કેટિંગની આવી જ મતલબ એક છબી હોય છે, કંઈક વેચવાની યુક્તિ અથવા પ્રચારનો ઘોંઘાટ. પણ હકીકતમાં આજના સમયમાં માર્કેટિંગ એનાથી ઘણું વધારે છે અને ઘણું ઊંડું પણ. આમ જુઓ તો કોઈપણ સંસ્થાની સફળતા માટે એ પાયાની વ્યૂહરચના છે.
અને એટલે જ આજે આપણે કેનેથ લે મિનિયર, ફિટ્ઝ્યુના વિચારો અને તેમના પુસ્તક માર્કેટિંગ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન ના આધારે માર્કેટિંગના સાચા સ્વરૂપને સમજવાની કોશિશ કરીશું.
હા,
અમારો પ્રયાસ એ રહેશે કે માર્કેટિંગ વિશેની જે સામાન્ય ગેરસમજૂતો છે એ થોડી દૂર થાય અને તેની જે વ્યૂહાત્મક ભૂમિકા છે તે સ્પષ્ટ થાય.
બિલકુલ, કારણ કે જ્યારે આપણે માર્કેટિંગને સાચી રીતે સમજીએ છીએ ત્યારે આપણે ફક્ત વધુ સારા ગ્રાહક નથી બનતા, પણ વ્યવસાયો કઈ રીતે ચાલે છે, કેવી રીતે સફળ થાય છે તેની પણ ઊંડી સમજ મેળવી શકીએ છીએ.
તો ચાલો આ સફર શરૂ કરીએ.
ચોક્કસ.
તો આજના આપણા માર્ગદર્શક છે ડોક્ટર કેનેથ લે મુનિયર ફિટ્ઝ્યુ. તેઓ યુકેની યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એંગ્લિયાની નોર્વિચ બિઝનેસ સ્કૂલમાં માર્કેટિંગના એસોસિએટ પ્રોફેસર છે.
એમની ખાસિયત એ છે કે તેઓ માત્ર સિદ્ધાંતોની જ વાત નથી કરતા. એમની કુશળતા વેચાણ સંચાલન અને માર્કેટિંગ વ્યૂહરચનામાં તો છે જ, પણ એ ખાસ કરીને એ વાત પર ભાર મૂકે છે જે ઘણીવાર ખબર છે અવગણાય છે, માર્કેટિંગ વિભાગ અને વેચાણ વિભાગ વચ્ચેનો તાલમેલ.
અચ્છા, એ બંને વચ્ચેનો સંબંધ.
હા, વ્યૂહરચના ગમે તેટલી સારી હોય પણ જો સેલ્સ ટીમ તેને જમીન પર ઉતારી ન શકે તો એ નિષ્ફળ છે.
ચોક્કસ, તેમનો આંતરરાષ્ટ્રીય અનુભવ અને આ માર્કેટિંગ વેચાણ સંકલન પરનો ભાર એમને માર્કેટિંગને ખૂબ જ વ્યવહારુ દ્રષ્ટિકોણથી રજૂ કરવામાં મદદ કરે છે. જટિલ ભાષા ટાળીને એકદમ સીધી વાત.
હા,
અને મહત્વનું એ છે કે તેઓ આખી પ્રક્રિયામાં માણસને કેન્દ્રમાં રાખે છે, પછી તે કંપનીનો કર્મચારી હોય કે ગ્રાહક. આ કોઈ સૂકી આંકડાકીય રમત નથી એવું કહેવા માંગે છે.
સમજાયું. તો પુસ્તકનો અને લેખકના વિચારોનો મુખ્ય સૂર શું છે? મતલબ કઈ મૂળભૂત વાત કહેવા માંગે છે?
મૂળ વાત એ છે કે માર્કેટિંગને મોટાભાગે લોકો ખોટી રીતે સમજે છે. એ માત્ર જાહેરાત, પ્રમોશન કે પછી વેચાણ વધારવાની ટૂંકા ગાળાની યુક્તિ નથી. લેખક ભારપૂર્વક કહે છે કે સાચું માર્કેટિંગ એક વ્યાપક, લાંબા ગાળાની અને ગ્રાહક કેન્દ્રિત વ્યવસાય ફિલસૂફી છે.
ફિલોસોફી.
હા,
એટલે એક વિચારધારા.
હા, એક વિચારસરણી. એવી વિચારસરણી જેણે સમગ્ર સંસ્થાને પ્રોડક્શનથી લઈને કસ્ટમર સર્વિસ સુધી માર્ગદર્શન આપવું જોઈએ.
એટલે કે કંપની જે બનાવે છે તેને ગમે તેમ કરીને વેચવાનો પ્રયાસ કરવો એ માર્કેટિંગ નથી એમ.
બરાબર, એ તો સેલિંગ કહેવાય, વેચાણ, જે પ્રોડક્ટ બની ગયા પછી શરૂ થાય છે.
અચ્છા,
સાચું માર્કેટિંગ તો પ્રોડક્ટ બનતા પહેલા જ શરૂ થઈ જાય છે.
ઓ,
એનો ઉદ્દેશ શું? ગ્રાહકની જરૂરિયાતો અને ઈચ્છાઓને એટલી ઊંડાણપૂર્વક સમજવાનો કે કંપની એવી પ્રોડક્ટ્સ અને સેવાઓ બનાવે જે ગ્રાહકને લાગે કે અરે આ તો મારા માટે જ છે.
હા,
અને તે સ્વાભાવિક રીતે જ ખરીદવા પ્રેરાય. પેલો પીટર ડ્રકરનો પ્રખ્યાત વિચાર છે ને?
હા, કયો?
માર્કેટિંગનો ઉદ્દેશ ગ્રાહકને એટલી સારી રીતે જાણવાનો અને સમજવાનો છે કે ઉત્પાદન અથવા સેવા તેને બરાબર અનુકૂળ આવે અને તે પોતાની મેળે વેચાય.
વાહ, પોતાની મેળે વેચાય.
હા,
એટલે માર્કેટિંગનું લક્ષ્ય વેચાણને બિનજરૂરી બનાવવાનું છે.
હા,
આ તો બહુ જ રસપ્રદ વિચાર છે.
હા,
આ તો માર્કેટિંગની આખી જે નકારાત્મક છબી છે એને જ બદલી નાખે છે.
ચોક્કસ, લેખક માર્કેટિંગને એક સકારાત્મક પ્રક્રિયા તરીકે જુએ છે. શું છે એ પ્રક્રિયા? પસંદ કરેલા ગ્રાહકો માટે વાસ્તવિક મૂલ્ય, રિયલ વેલ્યુ બનાવવું.
બનાવવું.
પછી તે મૂલ્ય વિશે સ્પષ્ટ અને પ્રામાણિક રીતે વાતચીત કરવી, કોમ્યુનિકેટ કરવું.
બરાબર.
અને તે મૂલ્યને ગ્રાહક સુધી સરળતાથી પહોંચાડવું, ડિલિવર કરવું.
બનાવવું, કોમ્યુનિકેટ કરવું, ડિલિવર કરવું.
હા, અને આજના ડિજિટલ યુગમાં આ પ્રક્રિયા વધુ અત્યાધુનિક બની છે. હવે ડેટા છે, ટેકનોલોજી છે, ગ્રાહકની ઊંડી સમજ છે, આ બધા પર આધાર રાખે છે.
બરાબર. ચાલો આ મુખ્ય મુદ્દાઓને થોડા વધુ ઊંડાણપૂર્વક સમજીએ. તમે હમણાં જ પેલો સેલિંગ અને માર્કેટિંગ વચ્ચેનો ભેદ કહ્યો.
હા,
આ ભેદ શા માટે આટલો મહત્વનો છે?
કારણ કે તે કંપનીની આખી વિચારસરણી નક્કી કરે છે. જુઓ, સેલિંગ ઓરિયન્ટેશન વાળી કંપની શું વિચારે? આપણે આ માલ બનાવ્યો છે, હવે એને ગમે તેમ કરીને વેચો.
હા, સ્ટોક ક્લિયર કરો.
હા, બરાબર. એમનું ધ્યાન પોતાની ફેક્ટરી અને સ્ટોક પર હોય. જ્યારે માર્કેટિંગ ઓરિયન્ટેશન વાળી કંપની શું વિચારે?
શું વિચારે?
એ વિચારે બજારમાં ગ્રાહકોને શું જોઈએ છે, એમની કઈ જરૂરિયાતો સંતોષાતી નથી, આપણે તે કેવી રીતે પૂરી કરી શકીએ. એમનું ધ્યાન ગ્રાહક અને બજાર પર હોય છે. આ મૂળભૂત તફાવત છે.
એટલે ફોકસ જ અલગ છે. એકનું ફોકસ અંદર, બીજું બહાર ગ્રાહક પર.
બરાબર.
અને આ માર્કેટિંગ ઓરિયન્ટેશન સિવાય બીજા કયા અભિગમો હોય છે? તમે ઉલ્લેખ કર્યો હતો.
હા, ઇતિહાસમાં બીજા અભિગમો પણ રહ્યા છે, જેમ કે પ્રોડક્શન ઓરિયન્ટેશન. ત્યાં ધ્યાન ફક્ત વધુ ઉત્પાદન કરવા અને ખર્ચ ઘટાડવા પર હતું.
એટલે સસ્તું બનાવો, વેચાશે.
હા, એવી માન્યતા. પછી આવ્યું પ્રોડક્ટ ઓરિયન્ટેશન. ત્યાં ધ્યાન શ્રેષ્ઠ ગુણવત્તાનું ઉત્પાદન બનાવવા પર હતું.
સારી વસ્તુ આપોઆપ વેચાય.
હા, એમ માની લેવાતું, ભલે કોઈને જરૂર હોય કે ન હોય. પણ માર્કેટિંગ ઓરિયન્ટેશન કહે છે કે ના ભાઈ, સફળતાનો આધાર ગ્રાહકને સમજવા અને સંતોષવા પર છે.
ઓકે, તો આ ગ્રાહક કેન્દ્રિત વિચારસરણી અપનાવવા માટે કંપનીએ પહેલા શું સમજવું પડે? ક્યાંથી શરૂઆત કરે?
કંપનીએ પહેલા એ સમજવું પડે કે તે એકલી નથી, શૂન્યાવકાશમાં કામ નથી કરતી.
હા,
એની આસપાસ એક પર્યાવરણ છે. એ પર્યાવરણ એની કામગીરી પર અસર કરે છે. અને બે ભાગ છે, માઇક્રો અને મેક્રો.
માઇક્રો અને મેક્રો એટલે?
માઇક્રો એટલે નજીકના પરિબળો, સપ્લાયર, ગ્રાહકો, હરીફો વગેરે.
ઓકે.
અને મેક્રો એટલે મોટા વ્યાપક પરિબળો, સામાજિક, આર્થિક, રાજકીય, ટેકનોલોજીકલ. પેલું પેસ્ટેલ એનાલિસિસ કહેવાય છે ને એ.
હા, પેસ્ટેલ. અને પેલું સ્વોટ પણ આવે ને?
બિલકુલ. કંપનીએ પોતાની શક્તિઓ, નબળાઈઓ, તકો અને જોખમો, સ્વોટ પણ સમજવા પડે.
બરાબર. તો આ બધું સમજ્યા પછી ધ્યાન ગ્રાહક પર જાય છે. ગ્રાહક કેમ અને કેવી રીતે ખરીદે છે એ સમજવું.
હા, ગ્રાહક વર્તણૂક સમજવી એ ખરેખર જટિલ છે, પણ ખૂબ જરૂરી. લોકોના નિર્ણયો પર ઘણા પરિબળો અસર કરે, સાંસ્કૃતિક, સામાજિક, વ્યક્તિગત, મનોવૈજ્ઞાનિક,
ઘણું બધું છે.
હા, અને આ સમજ મેળવવા માટે શું કરવું પડે? માર્કેટ રિસર્ચ, બજાર સંશોધન.
રિસર્ચ તો કરવું જ પડે.
અનુમાન પર નહીં, પણ ડેટા અને પુરાવાના આધારે નિર્ણયો લેવા જરૂરી છે. આ રિસર્ચ ક્યાં તો પહેલેથી ઉપલબ્ધ માહિતી, સેકન્ડરી ડેટાથી થાય.
હા,
અથવા તો નવેસરથી માહિતી એકઠી કરવી પડે. પ્રાઇમરી રિસર્ચ, જેમ કે સર્વે, ઇન્ટરવ્યુ, ફોકસ ગ્રુપ.
ઓકે, તો પર્યાવરણ સમજ્યા, ગ્રાહકને સમજ્યા, રિસર્ચ કર્યું. હવે આ બધી માહિતીનો ઉપયોગ કરીને વ્યૂહરચના કેવી રીતે બને? અહીં પેલું એસટીપી આવે છે, બરાબર?
બિલકુલ, તમે પકડી પાડ્યું. એસટીપી, આ છે માર્કેટિંગ વ્યૂહરચનાનું હાર્દ. એસટીપી.
એસ એટલે?
એસ એટલે સેગમેન્ટેશન, ટી એટલે ટાર્ગેટિંગ, અને પી એટલે પોઝિશનિંગ.
સેગમેન્ટેશન, ટાર્ગેટિંગ, પોઝિશનિંગ. ઓકે, એક પછી એક સમજીએ. સેગમેન્ટેશન એટલે?
સેગમેન્ટેશન એટલે આખા બજારને, જેમાં જુદી જુદી જરૂરિયાતોવાળા લોકો છે, તેને સમાન જરૂરિયાતો કે લાક્ષણિકતાઓ ધરાવતા નાના નાના જૂથોમાં વહેંચવું.
એટલે બજારના ભાગ પાડવા.
હા, જેમ કે ઉદાહરણ તરીકે યુવાનોનું જૂથ, પરિવારોનું જૂથ, બજેટ સભાન લોકોનું જૂથ વગેરે.
સમજાયો. પછી આવે ટી, ટાર્ગેટિંગ.
ટાર્ગેટિંગ, હવે કંપની નક્કી કરે છે કે આ બધા જૂથોમાંથી કયા એક કે વધુ જૂથો પર, એટલે કે સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવું એના માટે સૌથી વધુ ફાયદાકારક અને શક્ય છે.
એટલે કોને પસંદ કરવા?
હા, આ પસંદ કરેલા જૂથને ટાર્ગેટ માર્કેટ કહેવાય. અહીં જ પેલો વિચાર આવે છે કે વ્યૂહરચના એટલે શું નથી કરવું તે પસંદ કરવું.
અચ્છા.
તમારે નક્કી કરવું પડે કે કયા ગ્રાહકોને તમારે સેવા નથી આપવી. બધાને ખુશ કરવા જશો તો કદાચ કોઈને સરખી રીતે સેવા ન આપી શકો.
બહુ મહત્વની વાત, ફોકસ રાખવું. ઓકે, અને છેલ્લે પી, પોઝિશનિંગ.
પોઝિશનિંગ આ સૌથી મહત્વનું છે મારા મતે. હવે કંપની પોતાના ટાર્ગેટ ગ્રાહકોના મનમાં, હરીફોની સરખામણીમાં, પોતાની પ્રોડક્ટ કે બ્રાન્ડ માટે એક સ્પષ્ટ, વિશિષ્ટ અને ઇચ્છનીય છબી કેવી રીતે ઊભી કરશે?
એક ઓળખ બનાવવી.
હા, એક ઓળખ, જેમ કે વોલ્વો કારનું નામ સાંભળતા શું યાદ આવે?
સેફ્ટી, સુરક્ષા.
નું પોઝિશનિંગ છે, અથવા કોઈ એરલાઇન પોતાને સૌથી સસ્તી તરીકે પોઝિશન કરે, એ પણ પોઝિશનિંગ છે.
એટલે એસટીપી દ્વારા કંપની નક્કી કરે છે કે કોના માટે અને શું બનવું છે. આ વ્યૂહરચના બની ગઈ.
હા, વ્યૂહરચના તૈયાર.
હવે તેને અમલમાં મૂકવા માટે શું અહીં પેલું 4 P's આવે છે?
એકદમ સાચું. હવે આવે છે 4 P's, જેને માર્કેટિંગ મિક્સ કહેવાય છે. આ એ સાધનો છે જેના દ્વારા કંપની પોતાની પોઝિશનિંગ વ્યૂહરચનાને અમલમાં મૂકે છે.
કયા કયા છે એ 4 P?
પહેલો P, પ્રોડક્ટ. પ્રોડક્ટ ગ્રાહકને જે ઓફર કરવામાં આવે છે તે વસ્તુ હોય કે સેવા, એની ગુણવત્તા, ડિઝાઇન, બ્રાન્ડ નામ, પેકેજિંગ, બધું જ.
ઓકે, પ્રોડક્ટ. બીજો?
બીજો P, પ્રાઇસ. પ્રાઇસ ગ્રાહકે જે કિંમત ચૂકવવાની છે તે.
ત્રીજો?
ત્રીજો P, પ્લેસ, ડિસ્ટ્રીબ્યુશન. ગ્રાહક સુધી પ્રોડક્ટ કેવી રીતે પહોંચાડવી, ઓનલાઈન, દુકાનો દ્વારા, ડિલિવરી, એ બધું.
અને ચોથો P?
ચોથો P, પ્રમોશન. પ્રમોશન માર્કેટિંગ કમ્યુનિકેશન્સ. ગ્રાહકને પ્રોડક્ટ વિશે કેવી રીતે જાણ કરવી અને ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા, જાહેરાત, સોશિયલ મીડિયા, PR, પર્સનલ સેલિંગ, આ બધું.
પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન, 4 P's. પણ શું આ ચારે અલગ અલગ ટુકડાઓમાં કામ કરે?
જરાય નહીં, એ તો ભૂલ થાય છે ઘણીવાર. એમની ખરી શક્તિ તેમના સંકલનમાં છે, ઇન્ટિગ્રેશનમાં.
સંકલન એટલે?
એટલે ચારે P's એકબીજા સાથે અને પેલી STP વ્યૂહરચના સાથે સુસંગત હોવા જોઈએ, તાલમેલમાં હોવા જોઈએ.
દાખલા તરીકે?
દાખલા તરીકે જો તમે તમારી પ્રોડક્ટને લક્ઝરી તરીકે પોઝિશન કરી હોય, P in STP,
હા,
તો તમારી પ્રોડક્ટ P1 ઉચ્ચ ગુણવત્તાની હોવી જોઈએ, કિંમત P2 ઊંચી રાખવી પડે, તે વિશિષ્ટ મોંઘા સ્ટોર્સમાં જ P3 મળવી જોઈએ, અને તેનું પ્રમોશન P4 પણ એવું ભવ્ય અને પ્રતિષ્ઠિત હોવું જોઈએ.
બરાબર, બધું મેચ થવું જોઈએ.
હા, જો આમાં વિરોધાભાસ હોય, જેમ કે લક્ઝરી પ્રોડક્ટ પણ સસ્તા ડિસ્કાઉન્ટ સ્ટોરમાં મળે, તો ગ્રાહક ગૂંચવાઈ જાય, પોઝિશનિંગ ફેલ જાય.
સમજાયું. સુસંગતતા બહુ જરૂરી છે. અને આજના ડિજિટલ યુગમાં આ બધું કેવી રીતે બદલાયું છે? હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે.
હા, ડિજિટલ ટેકનોલોજી, સોશિયલ મીડિયા અને બિગ ડેટાએ માર્કેટિંગમાં ખરેખર ક્રાંતિ લાવી દીધી છે.
કેવી રીતે?
હવે ગ્રાહકો સાથે સીધો સંવાદ શક્ય બન્યો છે. દરેક ગ્રાહક માટે અલગ વ્યક્તિગત સ્તરે માર્કેટિંગ પર્સનલાઇઝેશન કરી શકાય છે.
એટલે દરેકને એમના રસ પ્રમાણેની ઓફર.
બરાબર. અને કંપનીઓ પાસે એટલો બધો ડેટા છે કે તેઓ વધુ સ્માર્ટ, ડેટા આધારિત નિર્ણયો લઈ શકે છે. પણ
શું?
પણ સાથે સાથે ગ્રાહકો વધુ જાગૃત અને વધુ શક્તિશાળી બન્યા છે, એમને બધી ખબર પડે છે.
હા, એ વાત સાચી.
તેથી હવે નૈતિકતા, પારદર્શિતા અને સામાજિક જવાબદારીનું મહત્વ પણ ખૂબ વધી ગયું છે. કંપનીઓ હવે ફક્ત નફા વિશે નથી વિચારતી,
પણ
લોકો અને પર્યાવરણ વિશે પણ વિચારે છે. પેલી ટ્રિપલ બોટમ લાઈનની વાત આવે છે ને, પીપલ, પ્લાનેટ, પ્રોફિટ.
ઓ હા, લોકો, પૃથ્વી અને નફો, ત્રણેયનું ધ્યાન રાખવાનું.
બરાબર.
આપ બધી ચર્ચા પરથી કેટલાક મુખ્ય સંદેશ સ્પષ્ટ થાય છે. પહેલો, મારા મતે જે મને બહુ ગમ્યો, એ છે કે માર્કેટિંગ એ ફક્ત માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનું કામ નથી.
બિલકુલ.
પણ સમગ્ર સંસ્થાની ગ્રાહક કેન્દ્રિત વિચારસરણી છે, એક ફિલોસોફી.
હું સહમત છું. બીજો મુખ્ય સંદેશ મારા માટે એ STP નું અત્યંત મહત્વ છે.
હા, સેગમેન્ટેશન, ટાર્ગેટિંગ, પોઝિશનિંગ.
કોને સેવા આપવી અને શેના માટે ઓળખાવવું, એ કોઈ ફેન્સી જાહેરાત કેમ્પેન બનાવતા પહેલા આવે છે, અને કદાચ એનાથી વધુ પાયાનું અને વ્યૂહાત્મક છે.
બરાબર. ત્રીજો મુદ્દો એ છે કે સાચું માર્કેટિંગ છેતરપિંડી નથી, એ ગ્રાહક માટે વાસ્તવિક મૂલ્યનું નિર્માણ છે.
સાચી વાત.
જ્યારે ગ્રાહકને ખરેખર ફાયદો થાય છે, ત્યારે જ લાંબા ગાળાના સંબંધો બને છે. મને લાગે છે આ વિચાર આપણા ગુજરાતની વ્યવહાર સાચવવાની પરંપરા સાથે પણ જોડાયેલો છે.
ચોક્કસ. ચોથો મુદ્દો જે મને મહત્વનો લાગે છે તે સંકલનનો છે,
ઇન્ટિગ્રેશન.
હા, 4 P's વચ્ચેનો તાલમેલ અને માર્કેટિંગનો અન્ય વિભાગો સાથેનો તાલમેલ, બધું એક સૂત્રતામાં ચાલવું જોઈએ. અને પાંચમો, માર્કેટિંગ એ વિજ્ઞાન અને કળાનું મિશ્રણ છે.
વિજ્ઞાન અને કળા કેવી રીતે?
વિજ્ઞાન એટલે ડેટા, વિશ્લેષણ, રિસર્ચ. અને કળા એટલે સર્જનાત્મકતા, ગ્રાહકને સમજવાની ક્ષમતા, વાર્તા કહેવાની કળા. આ બંનેનું સુંદર મિશ્રણ છે.
બરાબર. પુસ્તકમાં અને લેખકના વિચારોમાં કેટલાક એવા મંતવ્યો છે જે ખરેખર યાદ રહી જાય એવા છે. એક તમે શરૂઆતમાં કહ્યું હતું.
કયું?
પેલું, માર્કેટિંગ એ તમે જે બનાવો છો તેનો ચતુરાઈથી નિકાલ કરવાની કળા નથી, તે વાસ્તવિક ગ્રાહક મૂલ્ય બનાવવાની કળા છે.
હા, આ ખરેખર વેચાણ અને મૂલ્ય નિર્માણ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે.
એકદમ.
અને બીજો વિચાર જે મને ખૂબ ગમે છે તે છે, શ્રેષ્ઠ માર્કેટિંગ બિલકુલ માર્કેટિંગ જેવું લાગતું નથી.
આ સમજાવો થોડું.
મતલબ, જ્યારે કોઈ પ્રોડક્ટ કે સેવા એટલી સરસ રીતે આપણી જરૂરિયાત પૂરી કરે કે આપણને લાગે જ નહીં કે આપણને કશું વેચવામાં આવી રહ્યું છે, બધું એકદમ સ્વાભાવિક લાગે,
હા,
ત્યારે સમજવું કે માર્કેટિંગ સફળ થયું છે. એ પુશ નથી કરતું પણ પુલ કરે છે.
વાહ, સરસ કહ્યું. અને આજના જમાના માટે પેલો વિચાર, તમારી બ્રાન્ડ એ નથી જે તમે કહો છો, તે એ છે જે તમારા ગ્રાહકો એકબીજાને કહે છે.
ઓહ, આ તો સોશિયલ મીડિયા અને ઓનલાઈન રિવ્યુઝના યુગમાં કેટલું સાચું છે.
બરાબર ને? વર્ડ ઓફ માઉથ, ગ્રાહકનો અનુભવ જ બધું નક્કી કરે છે.
બિલકુલ. અને વ્યૂહરચના વિશેનો મુદ્દો ફરી યાદ દેવડાવવા જેવો છે. વ્યૂહરચના એટલે શું નથી કરવું તે પસંદ કરવું.
હા, ફોકસ રાખવું, કોને ના પાડવી એ પણ નક્કી કરવું.
બરાબર. દરેકને ખુશ કરવા જવામાં પોતાની ઓળખ ગુમાવી દેવાય છે.
સાચી વાત. હવે આ બધા સિદ્ધાંતો સામાન્ય માણસ માટે અથવા નાના વેપારી માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે?
નાના ઉદ્યોગ સાહસિકો માટે તો આ સમજ ખૂબ જ કિંમતી છે, કારણ કે એમની પાસે મોટાભાગે મર્યાદિત સંસાધનો હોય છે.
હા, બજેટ ઓછું હોય.
બરાબર. તો જો તેઓ શરૂઆતથી જ ગ્રાહકને સમજીને, યોગ્ય એસટીપી નક્કી કરીને અને સુસંગત 4 P's બનાવીને કામ કરે, તો તેઓ બિનજરૂરી ખર્ચ અને ભૂલો ટાળી શકે છે.
કોઈ ઉદાહરણ આપશો?
ધારો કે કોઈ ઘરેથી નાસ્તાનો બિઝનેસ શરૂ કરે છે, તો એમણે પહેલા નક્કી કરવું પડે કે એમનો ટાર્ગેટ ગ્રાહક કોણ છે. ઓફિસ જતા લોકો, સ્ટુડન્ટ્સ, કે પછી પાર્ટીના ઓર્ડર લેવા છે?
હા, એ નક્કી કરવું પડે.
અને એ મુજબ જ એમની પ્રોડક્ટ શું હશે, ભાવ શું રાખવો, કેવી રીતે પહોંચાડવું અને કેવી રીતે લોકોને જાણ કરવી, એ બધું નક્કી કરવું પડે. નહીતર મહેનત પાણીમાં જાય.
બરાબર. અને આપણે સૌ ગ્રાહક તરીકે આ જ્ઞાનનો શું ઉપયોગ કરી શકીએ?
આપણે વધુ સજાગ ગ્રાહક બની શકીએ છીએ. સ્માર્ટ કન્ઝ્યુમર.
કેવી રીતે?
જ્યારે કોઈ જાહેરાત જોઈએ કે કોઈ ઓફર સાંભળીએ, ત્યારે આપણે થોડું વિચારી શકીએ, આ કંપની શું વેચવાનો પ્રયાસ કરી રહી છે, શું તે ખરેખર મારી જરૂરિયાત પૂરી કરે છે, આનાથી મને વાસ્તવિક મૂલ્ય શું મળી રહ્યું છે, તે ખાલી લલચાવવાની વાત છે.
હા, એટલે કે પેલી માર્કેટિંગની યુક્તિઓ પાછળની વ્યૂહરચના સમજવાનો પ્રયાસ કરવો.
બરાબર. આ સમજ આપણને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરે છે.
આખી ચર્ચામાંથી મારા માટે સૌથી મોટો આહા મોમેન્ટ, મતલબ જે મને બહુ સ્પર્શી ગયું, એ હતો કે માર્કેટિંગ એ ફક્ત વેચાણ પછીની પ્રવૃત્તિ નથી, પણ તે તો ગ્રાહકને સમજવાથી શરૂ થાય છે અને સમગ્ર વ્યવસાયને દિશા આપે છે. આ વિચાર ખરેખર ખૂબ શક્તિશાળી છે.
અને મારા માટે સંકલનનો મુદ્દો સૌથી મહત્વનો રહ્યો. ઇન્ટિગ્રેશન, કેવી રીતે બધી કડીઓ, ગ્રાહક સંશોધન, એસટીપી, 4 P's અને સંસ્થાના બીજા ભાગો પણ એકસાથે મળીને ગ્રાહક માટે મૂલ્ય બનાવે છે.
હા, એ તાલમેલ.
જ્યારે આ તાલમેલ સધાય છે, ત્યારે જ એમ કે જાદુ થાય છે, ત્યારે સફળતા મળે છે.
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર, આજની ચર્ચા પછી શું તમે તમારી આસપાસના માર્કેટિંગ સંદેશાઓને, પછી તે કોઈ મોટી બ્રાન્ડની જાહેરાત હોય કે પછી તમારા ઘર પાસેની સ્થાનિક દુકાનદારની ઓફર, થોડી અલગ નજરથી જોશો?
શું તમે હવે ફક્ત શું વેચાઈ રહ્યું છે તેના પર ધ્યાન આપશો, કે પછી શા માટે અને કોને વેચાઈ રહ્યું છે તે પણ વિચારશો?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.